તારીખ 20/1/1997, ડાયરીના બોલ નંબર 1103 અને 1157 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 14.
પામવામાં જીવને અપાર અંતરાય છે. પરમાર્થ પામવામાં જીવને અપાર અંતરાય છે. કોઈ પણ ભૂમિકામાં મુમુક્ષુને, કોઈ પણ ભૂમિકાના મુમુક્ષુને નિર્વિઘ્નપણે આગળ વધવામાં સત્સંગ જેવું બીજું કોઈ સાધન નથી. સત્પુરુષના સંગને તેથી અપૂર્વ જાણે આરાધવો અને સત્પુરુષના વિયોગમાં શુદ્ધ અંતકરણથી પરમાર્થને કેવળ ઈચ્છતા, માત્ર પરમાર્થને ઈચ્છતા, કેવળ એટલે માત્ર પરમાર્થને ઈચ્છતા એવા સાચા મુમુક્ષુઓના સમાગમમાં રહેવું. મુમુક્ષુ એટલે બધા સાચા એમ નથી, કેવળ પરમાર્થને ઈચ્છે, કેવળ આત્મકલ્યાણને જ ઈચ્છે એવા સાચા મુમુક્ષુના સમાગમમાં રહેવું. જેથી અસત્સંગથી બચી શકાય. નહીતર ઘરમાં તો અસત્સંગ છે જ, દુકાને જઈએ તો અસત્સંગ છે જ કે કુસંગ છે જ, પણ મુમુક્ષુમાં અસત્સંગ થઈ જાય એમાં પણ વિવેક કરવો. કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો, કોનો કરવો કે શુદ્ધ અંતકરણથી કેવળ આત્મકલ્યાણને ઈચ્છતા હોય એવા. આ કાળમાં સત્પુરુષનો સંગ તો અત્યંત દુર્લભ છે, પરંતુ મોક્ષાર્થીનો સંગ પણ દુર્લભ જ છે. કેવળ આત્મકલ્યાણને ઈચ્છતા હોય એવા મોક્ષો પણ કોક જ નીકળે છે, એ સંગ પણ દુર્લભ છે. એટલે આ કાળમાં યથાર્થ સત્સંગ જ દુર્લભ છે. એટલે એની ઘણી કિંમત છે. નાની પાલખી વાળા અર્થશાસ્ત્ર કહેવાય છે હિન્દુસ્તાનમાં, મોટું નામ છે ને. એવા માણસને ગોતવા હોય તો આખી દુનિયામાંથી 5-5 માણ મળે, માણ માણ મળે. પણ યથાર્થ સત્સંગ તો 5-25 ઠેકાણે મળે એવું નથી. એમ ટોપ લેવલના અમુક માણસો વિશ્વની અંદર 5-25 હોય, ટોપ રેન્કમાં આવેલા ગમે તે બ્રાન્ચમાં. આ ઇકોનોમિસ્ટ છે, અર્થશાસ્ત્રી. પણ યથાર્થ સત્સંગ 5-25 જગ્યાએ મળે એવું નથી, એવો કાળ નથી અત્યારે. એટલે એની કિંમત ઘણી વધારે છે. સત્સંગમાં માર્ગદર્શન મળે છે, ત્યાં પેલા ફી લે છે એટલે એની કિંમત આવે છે કે ભાઈ 1 કલાકના 10,000 કેટલા,
10,000
કન્સલ્ટેશન ચાર્જ ફોર 1 અવર 10,000 કે 25,000 કે 50,000 તમારો પ્રોબ્લેમ બી નહીં કે. અને 1 કલાકને 10 મિનિટથી એ ફ્રેક્શન ઓફ ધી અવર બીજો 1 કલાકનો ચાર્જ લાગી જાય. 1 કલાકને 10 મિનિટના હિસાબ નહીં કરવાનો, બીજો 1 કલાકનો ચાર્જ લાગી જાય. તો ત્યાં માણસની એની કિંમત પાસે છે, બહુ મોંઘી ચીજ છે. સત્સંગમાં તો કોઈ ચાર્જ હોતો નથી, એટલે એને લાઇટલી ન લેવાય. એથી મોંઘી ચીજ છે એમ સમજવું જોઈએ. મફત સલાહની કિંમત નથી, પણ એ અવિવેક છે. એની કિંમત વધારે આંકતા આવડવી જોઈએ, અને તો જ આત્મકલ્યાણ થશે. જ્યાં સુધી એનું મૂલ્યાંકન નહીં આવે ત્યાં સુધી આત્મકલ્યાણ પણ નહીં થાય, બોધની અસર નહીં આવે.
મફત સલાહની કોટીમાં જ્યાં સુધી વચનોને રાખશે ત્યાં સુધી કામ નથી થવાનું.
આ કાળમાં સત્પુરુષનો સંગ તો અત્યંત દુર્લભ છે, પરંતુ મોક્ષાર્થીનો સંગ પણ દુર્લભ જાણી, તેનું ઉપકારી પણ જાણી, દાસત્વ ભાવે રહેવું. સામાન્ય વાતચીત હોય તો માણસ તો બદલીને બોલી જાય, તો વાત્સલ્ય ક્યાં રહ્યું? સીધું વાત્સલ્ય જણાય છે, લાગે કે સામાન્ય વાત છે, પણ સામાન્ય વાત નથી. એટલે એ વાત લીધી છે કે મોક્ષાર્થીનો સંપૂર્ણ દુર્લભ જાણી, તેનો ઉપકારી પણ જાણી, એ બીજાને સંગ મળે છે એક ઉપકાર છે ને, દાસત્વ ભાવે રહેવું, દાસત્વ આરાધવું, દાસત્વ આરાધવું. જેમ કોઈ ચાકર હોય એને ભાનવું છે કે મારા શેઠને સામે બોલાય
નહીં,
હું ગોળા કાઢીને શેઠને ના કહી શકું, એમ પોતાને ભાન રહેવું જોઈએ. એનું નામ દાસત્વ ભાવે રહેવું છે. દાસત્વનું ભાન રહે તો ઓલી પરિસ્થિતિ ઊભી ન થાય. આવું દાસત્વ સ્વીકારવું તે પરમાર્થ પ્રાપ્તિની પરમ યોગ્યતાનો દ્યોતક છે. મોટો ગુણ છે એ પ્રકારે જો દાસત્વ સ્વીકાર્યું હોય, તો એ બહુ સારી યોગ્યતાનું સૂચક ચિહ્ન છે. મોક્ષાર્થી જીવનું દાસત્વ અથવા સત્સંગીનું દાસત્વ સ્વીકાર્યું હોય તો એ ઘણી સારી વાત છે, નહીંતર એ મોટો ગુણ હણાઈ જાય છે. મોટા ગુણ હાની થઈ જાય છે. પોતાની લઘુતા નમ્રતા એ ભાવમાં
રહેવું,
લઘુત્વ ભાવમાં રહેવું, નમ્રપણાના નમ્રતામાં રહેવું,
પોતાની માન પ્રકૃતિ આડી આવતી હોય છે.
માન પ્રકૃતિ આડી આવે છે,
જી
સ્વચ્છંદ છે, કેમ કે આ તો બધી જ્ઞાની ની આજ્ઞા છે,
બરાબર.
આ તો બધી જ્ઞાની ની
આજ્ઞા છે,
આજ્ઞા છે, સ્વચ્છંદ છે. કૃપાળુથી તો વાત ક્યાં સુધી એટલા માટે લઈ જાય છે કે દાસાનું દાસ થઈ ગયું, દાસ ને દાસનો પણ દાસ, એટલા માટે ત્યાં સુધી વાત શું કરવા લઈ ગયા, કે માથું ઉચકવાનો વારો જ ન આવે, અવકાશ જ ન રહે માથું. બુદ્ધિ લગાવીને ન્યાય અન્યાય આવી જાય છે, ત્યાં મને અન્યાય કરે છે, ત્યાં એને તકલીફ પડે છે. પણ સવળું લે કે ઉદય તમારો છે અને મારો ઉદયમાં એ નિમિત્ત છે, તો નિમિત્ત ઉપકારી છે. નિમિત્ત છે એ ઉપકારી છે, ઉપકારી પણ બની પછી ક્યાં સમજશે? પછી બીજી ગડબડ પરિણામમાં થશે જ નહીં. તમને કોઈ લાખો રૂપિયા આપે, રૂપિયાનો દાખલો સમજાશે તરત, પછી 5 રૂપિયા તમારી પાસેથી લઈ લે, તો એ તમે હિસાબ કિતાબ કરવા બેસો 5 રૂપિયાનો? એમ જેના સંગના સત્સંગના નિમિત્તે પરમાર્થ માર્ગમાં આગળ વધવાનું નિમિત્ત બનતું હોય, એની એમ અન્યાય અન્યાયનો હિસાબ કરવા બેસો, તમારે શું કરવું છે? મૂલ્ય શાનું છે તમારી પાસે? વ્યવહારિક પ્રસંગો તો બધા તુચ્છ છે, એમાં શું છે? પરમાર્થ આગળ વ્યવહારની કિંમત કેટલી?
જી મને કઈ કીધું એટલે અહંકાર ડોરે તો ફીલ થાય. હું તો તુચ્છ છું, મારો હું તો દિનદાસ છું,
બુદ્ધિ લગાડવાની વાત થઈ ગઈ.
ઉદય છે એમ જાણીને
આ જીવની, આ જીવનો મતિ વિપર્યાસ પણ આનાથી ચાલ્યો આવે છે. બુદ્ધિ ઉપર મદાર કેટલો રાખવાનો? મતિ વિપર્યાસ તો આનાથી ચાલ્યો આવે છે, કેટલો મદાર રાખીશ? તો બધા ભૂલવાના ઠેકાણા છે. એ ટેકનિક શીખી લેવી જોઈએ, ગમે તેવા ઉદયને આત્મકલ્યાણ બાજુ ઢાળી દેવા ને વાળી દેવા, પછી ક્યાંય તમને તકલીફ નથી. આવું દાસત્વ સ્વીકારવું તે પરમાર્થ પ્રાપ્તિની પરમ યોગ્યતાનું દ્યોતક છે. જ્ઞાની પુરુષ પણ એવો અભિપ્રાય સેવે છે, જ્ઞાની પુરુષ પણ એવો અભિપ્રાય સેવે છે જે મોક્ષાર્થીને બોધનું નિમિત્ત છે. મોક્ષાર્થી માટે બોધનું નિમિત્ત છે.
ગુરુ
ગોવિંદ દોનો પડે કિસકો લાગો, બલિહારી ગુરુરાજ ને જિસને ગોવિંદ દિયો
બતાય.
એવી રીતે કોઈ મુમુક્ષ ગુરુ ગોવિંદ સામે આવતા ગોવિંદને પડતા મૂકીને ગુરુનો ચરણ પકડે છે ત્યારે ગોવિંદ શું કરે એ વખતે? એ મુમુક્ષુના ચરણ પકડે કે વાહ શાબાશ છે, મારે તારા ચરણ પકડવા પડશે, આવો સરસ ગુણ તે કેળવો. શૈલી બહુ સારી છે. ત્યાં પણ એની વાત કરી, તેમનું દાસત્વ અમને એમનું દાસત્વ કરવા પ્રેરે છે. તે દાસાનું દાસ ભક્તિમાન ની ભક્તિ પ્રાપ્ત થયે. કેવા શબ્દો આવ્યા? ભક્તિમાન ની ભક્તિ પ્રાપ્ત થયે, જેમાં કઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાની ને ધન્ય છે. જ્ઞાની પ્રશંસા કરે છે, એવા જ્ઞાની પ્રશંસા કરે છે. તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગતિ ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યારે પ્રથમ તે ગુરુપણ છોડીને તે શિષ્યને વિશે પોતાનો દાસાનો દાસ
કરવો.
માન ને તો મારી નાખ્યું છે, પરસંગના યોગે જીવ ભૂલો છે તે વિસ્મરણ કરવા યોગ્ય નથી. કે પરમાર્થ પામવામાં જીવને અપાર અંતરાય છે, એટલે તો અનંતકાળ કાઢ્યો. અપાર અંતરાય હોવાથી તો અનંતકાળ કાઢ્યો. પ્રત્યક્ષ ધર્માત્માની ઓળખાણ થતાં મુમુક્ષુ જીવને પરમેશ્વર બુદ્ધિએ પરમ ભક્તિ પ્રગટે છે. સર્વસ્વના દાતાર પ્રત્યે પરમ પ્રેમાર્પણ ભાવ ઉલસે છે. તેથી સ્વછંદ અને માનાદિ શત્રુ એ મહાદોષ છે, એ મટીને નમ્રતા ઉત્પન્ન થાય છે. સર્વાર્પણ બુદ્ધિ થવાથી તન ધન આદિની આસક્તિનો પ્રતિબંધ ટળે છે અને વૈરાગ્યમય પરિણામ થતા લોભની ચિકાશ પણ મટે છે. માન અને લોભ બે ગયા. ભક્તિએ નિજ હિતની ગરજરૂપ પાત્રતા હોવાથી સત્સંગરૂપી વૃક્ષની ઉપાસના કરવા માટે આવશ્યક સરળતા સહિતપણે સેવનથી અમૃત ફળ નિપજાવે છે. સરળતા આવી ત્યાં માયા ગઈ. પ્રકૃતિ માન લોભ ભક્તિ એ નિજ હિતની ગરજરૂપ પાત્રતા હોવાથી સત્સંગ રૂપી વૃક્ષની ઉપાસના કરવા માટે આવશ્યક સરળતા સહિતપણે સેવન થઈ, સત્સંગનો સરળતાપૂર્વક સેવન થઈ અમૃત ફળને નિપજાવે છે. તેથી પરમ કૃપાળુ દેવે મુમુક્ષુ માટે ભક્તિને શ્રેષ્ઠ માર્ગ કહ્યો છે. પણ દેવે ભક્તિ ઉપર વધારે બધાને આપ્યું છે એનું કારણ છે. માન પણ જાય, નમ્રતામાં વૈરાગ્ય આવે એટલે ભોગ ઘટે, સરળતાથી સત્સંગો પાસે એટલે માયા છૂટે, પ્રતિબંધો તો જાય, અશક્તિને કારણે પ્રતિબંધો જાય.
સર્વાર્પણ બુદ્ધિ થવાથી લોભની ચિકાસ મટે છે. સર્વાર્પણ બુદ્ધિ
થવાથી લોભની ચિકાસ,
લોભની ચિકાસ મટે.
અર્પણતા આવી ને લોભ છે, પકડી રાખે છે પદાર્થને, પોતાપણું કરાવીને પોતાપણું મુકાવે છે.
અશક્તિ રૂપ જે પ્રતિબંધ લઈ ગયો એ ટળે છે.
પ્રતિબંધ છે શું છે, પોતાપણ
પોતાપણ પકડી
રાખે, પોતાપણ છૂટી જાય છે. માન ખાતર થાય ને કા લોભ ખાતર થાય, પાયા તો વિયાગ્ય, ક્રોધ ના પાયા તો
ક્રોધ સ્થૂળ હોવાથી જીવને દેખાઈ શકે છે. માન અને માયા એવી પ્રકૃતિ છે, કયું રૂપ બદલીને આવે એ ખબર ન પડે.
માયાની પ્રકૃતિ સૌથી વધારે મિથ્યાત્ને દ્રઢ કરવામાં કારણ છે. ક્રોધની પ્રકૃતિ, લોભની પ્રકૃતિ એટલી મિથ્યાત્ને દ્રઢ કરે જેટલી માયાની પ્રકૃતિ કરે. પછી બીજો નંબર માનનો આવે છે. અસરળતા, વક્રતા, અસરળતા, જીદ, હઠાગ્રહ, પૂર્વાગ્રહ, તાગ્રહ, એ બધા અસરળતામાં જાય છે, માયામાં જાય છે.
ચિકના પરિણામો છે
એ જાતની વિપરીતતા વધારે છે.
જેને હાથમાં જોઈએ છે પછી બીજા બધા વિષય, બીજા બીજા બધા વિષયમાં સરળતાથી
મૂકી દે ને, બીજું કઈ જોતું નથી એટલે મૂકી દે. બધું મારે મારો આત્મ કલ્યાણ સાથે સમજ તેથી પરમ કૃપાળુ દેવ મુમુક્ષુ માટે ભક્તિને શ્રેષ્ઠ માર્ગ કયો છે, અર્થાત એમ કહીને સરળ સુગમ કરી કહી માર્ગને સરળ અને સુગમ કહીને પરમ ઉપકાર કર્યો છે. પરમ ઉપકાર છે કે એમને એ રીતે લક્ષ્ય દોર્યું છે. આ તારા માટે સહેલી વાત છે. મુમુક્ષુની ભૂમિકામાં ભક્તિ દ્વારા ભીંજાયેલા પરિણામો ભાવના વૃદ્ધિ કરીને અનેક દોષની નિવૃત્તિ કારક છે. ભક્તિ દ્વારા ભીંજાયેલા પરિણામો ભાવના વૃદ્ધિ થાય, આત્મકલ્યાણ મોટા ભાગના દોષ ને ઉત્પન્ન થાય.
ભક્તિ અને ભાવના બે ભેગા મળે એટલે માર્ગ સરળ થાય. ભક્તિ અને ભાવના બે ભેગા મળે એટલે માર્ગ સુગમ થઈ જાય.
ભાવના તો બહુ મોટી વાત છે, તાકાત ગણે છે, શક્તિ ગણે છે. આમ ભાવના પોતે નરમ છે, પણ જેમ પાણી પથ્થરને તોડે એમ ભાવના શક્તિ ગણે છે,
વજ્ર ગણે.
કોઈ અનુકૂળતા પ્રતિકૂળતાને ગાંઠે નહીં.
બરાબર.
જ્ઞાન તો બહુમૂલ્ય ગણાય છે, એટલે જગતમાં જ્ઞાનની કિંમત ઘણી ગણાય છે. તથાપિ ભક્તિ વિના તે શૂન્ય છે. ભલે જ્ઞાનની લોકો ઘણી કિંમત ગણતા હોય, ભક્તિ વિના એ શૂન્ય છે. કોઈ પણ યથાર્થ જ્ઞાન માર્ગ વાળા કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ માણસ હોય, ચાહે જ્ઞાની હોય ચાહે મોક્ષ હોય, પણ એના જ્ઞાનના વિસ્તારમાં ભક્તિ ન ભળતી હોય તો વિચારવા જેવું કરો. ગુરુદેવ આમ જ્ઞાન પ્રધાન ઉપદેશ ઘણો હતો, અનેક ન્યાયો, અનેક પડખાઓ, અનેક પ્રકારે એમણે વાતો કરી. એમના પ્રવચનમાં ભક્તિનો વિષય ઘણો આવે છે, એમાં ખાસ કરીને મુનિઓની વાત આવે છે, મુકુંદાચાર્ય દેવની વાત આવે છે. ટીકાનો મહિમા કરે, જોર ટીકા છે. આચાર્ય મહારાજની આવી ટીકા ભારતમાં બીજે નથી. ભક્તિ કરતા જ જાય.
ધર્મના સ્તંભ છે,
બહુમાન કરતા જ જાય. આચાર્યનું પોતાના ગુરુનું બહુમાન કરતા જાય. એ આવ્યા વગર રહીએ નહીં, જ્ઞાનની સાથે ભક્તિ આવ્યા વિના. એની યથાર્થતાનો સૂચક છે. સોગાની દીદી દ્રષ્ટિનો પાવર ફાટ ફાટ છે. ગુરુદેવને ભક્તિ કેવી કરે છે? મેરે ગુરુ તો આકાશ સે ભી મહાન હૈ, અનંત તીર્થંકર સે ભી અધિક હૈ. ભક્તિ બેહદ કરે છે, દ્રષ્ટિની વાત બેહદ કરે છે, ભક્તિ એ બેહદ કરે છે. એ સાથે સાથે આવ્યા વગર રહીએ નહીં. આનંદ જિંદગી તો બહુ વિચિક્ષણ આપે. એમણે તો જેટલી ભગવાનની ભક્તિમાં જ બધી તત્વજ્ઞાન ઉતારી રાખ્યું. તીર્થંકરોની સ્તુતિમાં જ બધું તત્વજ્ઞાન ઉતારી રહ્યું. જે કઈ કેવું તો તીર્થંકર સ્તુતિમાં કહી દીધું. નહીતર અધ્યાત્મ પણ અધ્યાત્મનો વ્યામોહ ઉભો કરે છે. એક ઉપર વાત લીધી છે, અધ્યાત્મ પણ અધ્યાત્મનો વ્યામોહ ઉભો કરે છે, ઉભો કરે છે. ભક્તિ વિનાનું એકલું અધ્યાત્મ, અધ્યાત્મનો વ્યામો ઉભો કરે છે, એમાં ભ્રાંતિ કરે છે. હું અધ્યાત્મની વાત કરું છું, અધ્યાત્મના મને ભાવો આવે છે. ખોટી વાત છે.
પ્રલાપ કયો છે? અધ્યાત્મનો પ્રલાપ કેમ કહે છે?
ઉન્મત પ્રલાપ થાય. મૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીનની પૂજા તે આત્મ સ્વરૂપનું જ પૂજન છે. જીન પૂજારે તેની જ પૂજના. દેવચંદજી એ વાસુકીજી ભગવાનના સ્તંભમાં એ શબ્દ પ્રયોગ કર્યો છે. સ્વરૂપ આકાંક્ષી મહાત્મા હોય, સ્વરૂપની આકાંક્ષા જેમને છે એવા મહાત્મા હોય, એમ જીન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. તેમની ભક્તિ કરવી એમની પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. ક્ષીણ મોહ ગુણસ્થાન પર્યંત એટલે બારમું ગુણસ્થાન, બારમા ગુણસ્થાનનું નામ ક્ષીણ મોહ ગુણસ્થાન છે, ત્યાં મોક્ષીણ થઈ જાય છે. તે સ્વરૂપ ચિંતનના જીવને પ્રબળ અવલંબન છે. પણ જીન પૂજા, જીન ભક્તિ વળી માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામો ઉપજાવે છે. બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે. વળી માત્ર એકલું, એટલું એટલે ભક્તિ વિનાનું એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન એટલે જીવના સ્વરૂપનું ચિંતન જીવને વ્યામો ઉપજાવે છે. ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે અને સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. કેમ કે હું ભગવાન છું એમાં તો સીધો એમ જ આવવાનો. જીવનું સ્વરૂપ કેવી રીતે આવ્યું? હું ભગવાન છું, હું સિદ્ધ છું, મારામાંથી અનંતની સિદ્ધિ, અનંત સિદ્ધ પર્યાયો પ્રગટ થશે, માટે અનંત સિદ્ધ પર્યાયનો જન્મદાતા એવો હું આત્મા છું. એટલે અનંત સિદ્ધ પર્યાયનો જનક, એનો બાપ, જનક એટલે એવું બધું છે. એની અંદર ઉન્મત્ત પ્રતાપ દશામાં આવતા વાર ન લાગે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે અને અધ્યાત્મ દ્રષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્નત પ્રલાપતા થતા નથી. પર્યાયનું લઘુત્વ ધ્યાનમાં આવે છે. ભગવાનને જ્યાં જોવે ત્યાં પોતાનું લઘુત્વ ધ્યાનમાં આવે છે. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે, એ ભક્તિ સહિત થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે એટલે શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી અને ભક્તિ માર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. શુષ્કતા વાળો ભક્તિની જુગુપ્સા કરે અને યથાર્થ ભક્તિ ન હોય તો એ જ્ઞાનની જુગુપ્સા કરે. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અરંતાદિના સ્વરૂપ ધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે ત્યાં એમ કરીને અપૂર્ણ જ મળ્યું છે. મુકાઈ ગયું છે આનંદગંજની એમણે એ રીતે પ્રશંસા કરી છે. 753 નો આપ છે. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો વરણ ચાહું રે કંત ત્રીજો સાહેબ સંગનો પરિહરે ભાગે સાદી અનંત. એ પદનું અમે વિવેચન શરૂ કર્યું એમાં આ વાત લખી છે. વિશેષ જુગુપ્સા એટલે ચિતરી ચડવી, જ્ઞાન માર્ગે હાલતો હોય ને એને ભક્તિ પ્રત્યે આમ દુર્ગંધા થાય, ઘૃણા થાય. અને ભક્તિ બહુ કરતા હોય એને જ્ઞાનની વાતો આવે ત્યારે એવું થઈ જાય, અણગમો થઈ જાય એને, જુગુપ્સા અણગમો થઈ જાય. બેનું કોઓર્ડિનેશન છે, ભક્તિ અને જ્ઞાનનું
ભક્તિ નો અધિકાર
એકલો શુદ્ધ આત્માનો, કારણ શુદ્ધ, કારણ શુદ્ધાત્માનો, કારણ પરમાત્માનો જ ભાવનાનો વિષય છે, સ્વરૂપ ભાવનાનો જ ગ્રંથ છે. જેવા મહાન આચાર્ય પોતાના સ્વરૂપની ભાવના ભાવે ત્યારે આવી ગાથાઓ લખાય, નિયમ સારમાં લખાણી છે. જીવાદી બહિ તચ્ચા, જીવાદી નવું તત્વ બહિર્તત્વ છે, જીવાદી બહિ તચ્ચા હેમ ઉપાદે અપણો અપ્પા, એક ઉપાધિ પોતાનો આત્મા છે.
ભક્તિ લખી હોય તો દબાય તો વેદના આપવા મસાવ
મોકલે છે, એ સૌથી સુગમ સાધન છે. અને એ રીતે કૃપાળુદેવે ધ્યાન ખેંચીને મુમુક્ષુઓ પર બહુ મોટો ઉપકાર કર્યો છે. એના ઉપર આપણે એમણે 693 નંબરનો પત્ર લખ્યો છે કે જ્ઞાન માર્ગે આગળ વધવામાં આટલા જોખમ છે, ક્રિયા માર્ગે આગળ વધવામાં આટલા દોષ થવાની સંભાવના છે, અને તેથી જ અપવાદરૂપ કોઈ મહાત્માઓને બાદ કરતા મોટાભાગના મોક્ષુએ વિવેક કરીને ભક્તિ માર્ગને અંગીકાર કર્યો છે. એ 693 પત્ર એ રીતે લખ્યો છે. તીર્થંકર પોતે જગતગુરુ છે, એમને બાદ કરી તો બાકીના બધા મહાત્માઓએ ભક્તિ માર્ગથી આગળ વધવાનું પસંદ કર્યું છે, કેમ કે એમાં જોખમ ઓછું છે, પોતાનું જોખમ વધારે છે. પ્રયાસ કરે તો એમાં પણ વિપર્યાસ કરી જાય કે ઓ ભક્તિ ઊંટે રાખે અને માત્ર પદો ગાવા એને જ ભક્તિ સમજે, તો એમ પણ ગાયા જ કરે પછી કલાકો, યથાર્થ સ્વચ્છંદ નિરોધ ભક્તિ આવી ગયું. યથાર્થ ભક્તિ ત્યાં યથાર્થ જ્ઞાન ને યથાર્થ ક્રિયાનું પરિણામ ઓટોમેટિક ઉત્પન્ન થવા માંડે.
પછી એમ કહી શકાય કે જ્ઞાન દશામાં અધ્યાત્મ જેટલું પાવરફુલ હોય એટલી ભક્તિ પણ એમની વધારે
પાવરફુલ. એનો નિયમ સારો દાખલો છે, એટલું બધું અધ્યાત્મ છે ત્યાં
જી,
કે ચારે પર્યાયોને એમણે પરદમમ પરભાવમ હેયમિતિ
જી,
ચારે પર્યાયમાં ક્ષાયિક પર્યાય આવી ગઈ, ક્ષાયિક પર્યાયમાં ક્ષાયિક સમ્યક દર્શન, કેવળ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર અને પરમાનંદ બધું આવી ગયું
જી,
એને એ કરી દીધું, એવી સ્વરૂપની ભાવના લીધી 50મી ગાથા નિયમ થયો. ભક્તિનો અધિકારી પાવરફુલ. કેટલા ભક્તિના પ્રકાર લીધા છે, સિદ્ધ ભક્તિ બધી ઘણી વાતો લીધી છે. આપણે ભક્તિનો આર્ટિકલ લીધો, એમાંથી એ બધી વાતો લીધી છે. નિયમ સાત 137, 138, 139, 143 ગાથા છે ભક્તિ અધિકારને વિશે લીધો છે. ભક્તિના આર્ટિકલ
એનો
અહમ ભાવ બધો ઓગળી જાય, યથા થાય. ભગવાનને પણો માર્યો છે, એટલો બધો અધિકાર છે. લોભિયા કીધા, કૃપણ એને, કૃપણ નો અર્થ શું થાય? લોભિયા એ ભગવાન તમે મુક્તિ આપવામાં ઉદાર છો, પણ ભક્તિ આપવામાં લોભ્ય ક્યાંથી થઈ ગયા? ઘણા જીવોને મુક્તિ આપી, ભક્તિ બહુ ઓછા જીવોને આપી, એમ કે લોભ કર્યો છે. એટલે એમ કે છે કે ભક્તિ વાળા જીવો જ ઓછા લેવા હોય છે. મોક્ષ ઘણા પામતા હશે, પણ આ ભક્તિ વાળા જીવો કેમ ઓછા દેખાય છે? આવી કુદરતી કેમ આવી વ્યવસ્થા છે? ભગવાન એટલે કુદરત. કલમ ચલાવવાની પદ્ધતિ વિશિષ્ટ પ્રકારની હતી. એક પત્ર મળે છે, તીર્થંકર માટે કઠોર વચન લખ્યા છે, તો ક્ષમા માગું છે. લખી નાખે
માતનો જય હો સનાતન જગંબર જય ધર્મન.